તારીખ 4/4/1988 પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 352 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 269.
જીવના પરિણામ મુખ બહારની દિશા ઉપર રહ્યું છે. એના લીધે એક સમય માટે પણ જીવ અંતર્મુખ થયો નથી. અંતર્મુખ થવાનો ઉદ્દેશ છે, અંતર્મુખ થવું એની દિશા સુધ મળે છે. શ્રી ગુરુના વચના એ પ્રકારે મળે છે કે જ્ઞાન પોતાના અનુભૂતિ સ્વરૂપનો અનુભવ કરે. અનુભવ કરવાનો ધર્મ જ્ઞાનનો છે. પોતાનો ગુણ હોવાથી, શક્તિ હોવાથી પોતે અનુભૂતિ સ્વરૂપ છે અને પોતાના રહેલા અનુભવને ઉપયોગાત્મક કરે અથવા ઉપયોગને યથાસ્થાનરૂપ કરે તો એને પોતાનું વેદન ગોચર થાય છે અથવા વેદન અનુભવ ગોચર થાય છે. એવું જે જ્ઞાનથી જ્ઞાનનું સ્વયંનું વેદનું, જ્ઞાનનું સ્વયંનું પોતાથી પોતાનું વેદનું એ અંતર્મુખપણું છે, એ સ્વસન્મુખપણું છે. અને એ વિષય જ્યારે સમજે છે ત્યારે એ વિષયનો પ્રયત્ન ચાલુ થાય છે, વારંવાર એનો અભ્યાસ રહે છે. એ અંતર અભ્યાસના ફળમાં શુદ્ધોપયોગની ઉત્પત્તિ થાય છે. એ અંતર અભ્યાસને ખરેખર વેદ જ્ઞાનનો અભ્યાસ કરવામાં આવે છે. પર અપેક્ષાએ તે વેદ જ્ઞાન છે, પરથી જુદું એ પરની અપેક્ષાએ તે વેદ જ્ઞાન છે. અને સ્વથી સ્વનો અનુભવ સ્વ અપેક્ષાએ તે અભેદ જ્ઞાન છે. સ્વમાને સ્વમાં ભેદ પડતો નથી એટલે તે અભેદ જ્ઞાન છે. એટલે એવો પ્રયત્ન કરતા આત્મા અવશ્ય મળી જાય છે, અવશ્ય એને પ્રાપ્તિ થાય છે. એવા પ્રયત્નની અંદર નિષ્ફળ કોઈ જાય એવું બનતું નથી. અતિ ઉત્સાહમાં ઘણા જોરથી, ઘણા ઊંઘથી નિજ હિતનું કાર્ય કરવાનો, નિજ હિત કરવાનો જેને ઉત્સાહ છે, ઊંઘ છે, રસ છે, ઘણો રસ છે, અત્યંત રસ છે, એવા રસથી એ કાર્ય કરવામાં આવે છે એટલે એમાં નિષ્ફળ જવાનો પ્રશ્ન રહેતો નથી. આત્મા મળી જાય છે એમને, અથવા મળી જાય છે એમ કહો કે સ્વાનુભવ થાય છે એમ કહો, બંને એક વાત છે. રાગનું વિધન છે એ રાગને સન્મુખ થઈને કરે છે. અને રાગ મારામાં પ્રસરી જતો હોય એવું જ્ઞાનમાં ભાસે છે. ખરેખર જ્ઞાનમાં પરજ્ઞેય છે રાગ, રાગ સ્વજ્ઞેય નથી. રાગનું તો પ્રતિબિંબ જ્ઞાનમાં પડે છે. એને એમ લાગે છે કે મારામાં એટલે જ્ઞાનમાં થાય છે. એકલા જ્ઞાનને જોવે તો આત્મા જ જ્ઞાન સ્વરૂપે પ્રણમી રહ્યો છે, આત્મા જ જ્ઞાન ભાવે પ્રણમી રહ્યો છે. આત્મા જ જ્ઞાન સ્વરૂપે હોવાથી જ્ઞાન પણ ચમકી રહ્યો છે, પરણમી રહ્યો છે, જે મીરો ચમકી રહ્યો છે જ્ઞાન સ્વરૂપી આત્મા. એટલા માટે જ્ઞાનનો ગામડો છે આત્મા, તો જ્ઞાનનો ગામડો છે. એમ સાકરના ગામડામાં પ્રદેશ એ પ્રદેશ છે, સાકરનું ગળપણ ભરેલું છે, મીઠાશ ભરેલી છે. એમ આત્માના પ્રદેશ એ પ્રદેશ છે, અનંત અનંત બેહદ જ્ઞાન સ્વભાવ ભરેલો છે. એમાંથી જ્ઞાનનો પ્રવાહ અવિરતપણે વહે છે, કે જે જ્ઞાનમાં બીજું કાંઈ પણ મિશ્રણ થવાનો અવકાશ નથી, જગ્યા નથી, ગુંજાયશ નથી. જ્ઞાન હંમેશા જ્ઞાન રૂપે જ રહે છે, બીજા રૂપે થઈ શકતું નથી. પ્રતિબિંબ રાગનું થાવ, રાગના વિષયનું પ્રતિબિંબ પડો, એ તો જ્ઞાનની શુદ્ધતા ને પ્રકાશવાની વાત છે. પણ ખરેખર જ્ઞાન ન તો કોઈમાં વ્યાપે છે રાગાદીમાં, કે ન તો રાગાદી કોઈ જ્ઞાનમાં વ્યાપે છે. વ્યાપ વ્યાપક ભાવથી પોતાનું અભિન્નપણ, પોતાથી પોતાનું અભિન્નપણ, અને સર્વ અન્ય દ્રવ્ય ભાવોથી પોતાનું ભિન્નપણ સદાય જ્ઞાન રાખે છે. એનું જે જ્ઞાન છે રાગથી અતીત છે, વિકલ્પથી અતીત છે, દેહથી અતીત છે, પાર છે, સ્વરૂપે કરીને જ એવું છે. એવું સ્વરૂપે કરીને એનો અનુભવ કરવો, જેવું છે એવો જ એનો અનુભવ કરવો છે. એ અંદરમાં વળતા થાય છે, એને દિશા બદલી એમ કહે છે. આ દિશા બદલવી તે પણ અપૂરું છે, અહીંથી અપૂરવતા શરૂ થાય છે. દ્રવ્ય પરિપૂર્ણ મહાપ્રભુ છું, ભગવાન છું, કૃત છું એમ માનતા હોવા છતાં પર્યાય તો હું પામર છું એમ મહામુનિઓ પણ જાણે છે. સાધકનું દ્રષ્ટાંત છે, સમર્થ દ્રષ્ટાંત હોવા છે, મહામુનિની વાત લે છે. પણ સમ્યક દ્રષ્ટિથી માંડી સર્વદશાના સર્વકુટીના સાધકો દ્રવ્ય પોતાને પરિપૂર્ણ મહાપ્રભુ માને છે, દ્રવ્ય પોતાને ભગવાન માને છે, દ્રવ્ય પોતાને કૃતકૃત માને છે. કાંઈ કરવાનું બાકી નથી, દ્રવ્ય સ્વયં પોતાના સ્વરૂપથી પરિપૂર્ણ સર્વગુણ સંપન્ન છે. એમાં કોઈ ગુણ લાવવો પ્રગટ કરવો નથી, કોઈ દોષ છે નહીં કે જેથી એને મટાડવો કે કાઢવો છે. એનું પોતાનું સ્વરૂપ શ્રદ્ધાના માનતા હોવા છતાં એ માનતા એમ દીધું છે, અને પર્યાયમાં જાણે છે એમ દીધું છે. બે ગુણના કાર્ય બદલી નાખ્યા છે, દ્રવ્યની વાત માનવામાં લીધી છે, પર્યાયની વાત જાણવામાં લીધી છે. આથી ખૂબી છે, ભાષા સાદી લાગે પણ એની અંદર ખૂબી છે. બધી ઉપયોગથી વાત આવે છે, એમને એમ બોલી નાખે છે એવું નથી. દ્રવ્ય પરિપૂર્ણ મહાપ્રભુ ભગવાન છું, પરિપૂર્ણ પ્રભુ બ્રહ્મ છું, ભગવાન છું, કૃતકૃત છું એમ પોતાના સ્વરૂપની માન્યતા હોવા છતાં પર્યાય તો હું પામર છું, અથવા પોતાની અવસ્થા જેવી છે, તદ્મસ્તની અનંતમાં ભાગે છે, પરિપૂર્ણ દ્રવ્ય સ્વભાવ તદરૂપ પ્રગટ થતી જે અનંત ચતુષ્ટય રૂપ અવસ્થા સિદ્ધ અવસ્થા એની સાથે મેળવે સરખામણી કરે તો છદ્મસ્થિરની અવસ્થા અનંતમાં ભાગે હોવાથી એને પામર કહે છે. પછી મુનિદશાની લે હોય તો પણ એને પામર પણ લાગુ પડે છે, એ મહામુનિઓ પણ જાણે છે. ક્ષણે ક્ષણે સ્વરૂપમાં જીવનારા ચૈતન્ય ગોળો છૂટો પડી જાય એ ક્ષણમાં, વગર વિકલ્પે બિન શુદ્ધ ઉપયોગ કરવો છે એવો વિકલ્પ ન આવે એ પહેલાં તો છૂટો પડી જાય, એમાં કોઈ ઝાપટ મારે તો આંખ નીચી જાય માણસ, વિકલ્પ કરે આ ઝાપટ મારે છે હવે મારે આંખ નીચવી પડશે, નહીં આંખ નીચવી તો મને આંખમાં ઈજા થશે, એવું વિચાર કરવાનો અવકાશ નથી. સિદ્ધિ સાવધાની આવે છે અને કાર્યનો અમલ થાય છે. લોકો એમ કહે છે પહેલા તો વિકલ્પ હોય ને પછી કામ થાય ને, વિવેક બતાવવામાં ક્યાં વિકલ્પ છે. પહેલા કેટલાક કાર્યો એવા છે કે જેમાં વિચાર કરવાનો અવકાશ નથી હોતો, એ પહેલા એ કાર્ય કરવાની સાવધાની તત્કાળ ઉભી થઈ જાય છે. એવું સહજ છે, જ્યાં મમત્વ છે ત્યાં, જ્યાં પોતાપણું છે ત્યાં એવું સહજ છે. વિરાજની દશા પણ એવી કહેવાય ગઈ છે પોતાના સ્વરૂપમાં સ્વપણાના અનુભવની, વગર વિચારે વગર વિકલ્પે ક્ષણે ક્ષણે દેહથી ભિન્ન એવા પોતાના ચૈતન પિંડને ભિન્ન જ્ઞાનાનંદમય અનુભવ કરે. એકાકાર જ્ઞાન સત્તાનો અને એકાકાર આનંદ ભાવનો અનુભવ કરે, આનંદ સ્વભાવનો અનુભવ કરે. એને મુનિ દશા કહેવામાં આવે છે, એને મુનિ ભગવંત કહેવામાં આવે છે. કેમ કે પૂર્ણ ભગવાન થવાની બરાબર તૈયારી થઈ ગઈ છે, અથવા પૂર્ણ ભગવાન થવાનું કારણ સેવી રહ્યા છે, તેથી એને ભગવાન કહેવામાં આવે છે. આચાર્ય ભગવંત મુનિ ભગવંત એમને એમ નથી કહેવામાં આવે, અથવા ગમે તે વેશ પરિધાન કરે માટે એને કોઈ ભગવંત કહે, સાધુનો વેશ અંગીકાર કરે માટે એને ભગવંત કહે એમ પણ નથી. એ તો આત્માની દશાની વાત છે, પવિત્ર દશા. ધારણ કરનારા મહામુનિઓ એમ જાણે છે કે પર્યાય તો હું પામર છું, અથવા પોતાની પર્યાયનું બરાબર એને જ્ઞાન હોય છે. માન્યતા પરિપૂર્ણ કૃતકૃત ભગવાન સ્વરૂપની હોવા છતાં, ભગવાન આત્માની માન્યતા હોવા છતાં પોતાની અવસ્થાનું બરાબર જ્ઞાન છે. ઘરમાં મીઠાઈના ભંડાર ભર્યા હોય, અન્નના ભંડાર ભર્યા હોય, પણ કેટલું પચાવી શકું છું, કેટલું ખાઈ શકાય ને કેટલું પચાવી શકાય, એ જો ખાનારને વિવેક ન હોય તો શું દશા થાય, કે તબિયત બગડી જાય, બીજું કાંઈ ના થાય. એમ અંદરમાં ભંડાર ભરેલો જોવે છે, પણ જેટલી પોતાની શક્તિ છે, કેટલી વિકસિત થઈ છે, કેટલું પચાવે છે, શ્રદ્ધા જ્ઞાન સ્વભાવને કેટલું પચાવે છે, કેટલું સ્થિર થવાય છે, એ બધું જ્ઞાન છે. બીજી રીતે વિચાર કરીએ તો અવસ્થા છે એ તો પદાર્થની ઉપરની ચીજ છે, અને દ્રઢ સ્વભાવ એ પદાર્થનો અંતરંગ છે, અંદરની ચીજ છે, અંતઃતત્વ સ્વરૂપ છે. તો જે બહિરંગ છે, જે અંતઃતત્વને ભગવાન સ્વરૂપ કૃતકૃત મહાપ્રભુ જાણે, એટલો ઊંડે જઈને અંતરતત્વને અંતરંગને જાણે પદાર્થના, તે આત્મા શું પદાર્થના બહિરંગને ઉપરના ભાવને ન જાણે, બાહ્યંગને ન જાણે, કે બાહ્યંગ કેવું છે તે તો સહેજે જાણે. પાણીમાં કૂવાના તળિયે ભૂલ જાય, ઉપલી સપાટીની ખબર જ ન હોય ને કે ઉપરની સપાટી ક્યાં છે, ને તળિયે જાય, ઉપરની સપાટી તો એને પહેલા દેખાય છે, તળિયું તો પછી દેખાય છે. જોવા જાય ત્યાં પહેલા ઉપરની સપાટી નજરમાં આવે છે, અને પછી એ નજર વધારે ઊંડી જઈને તળિયાને માપે છે કે આમાં 10 ફૂટ પાણી છે, 20 ફૂટ પાણી છે, 25 ફૂટ પાણી છે, કેટલે ઊંડે તળિયું છે. ઉપલી સપાટી દેખાય જ નહીં કોઈને, અને તળિયું દેખાય એમ બનતું છે. એમ પોતાની દશાનું જ્ઞાન ન થાય, ભાન ન રહે, અને એને દ્રઢ સ્વભાવ દેખાય, એવું તો કદી કોઈ સાધકને બનતું નથી. જેને દ્રઢ સ્વભાવનું માપ આવે છે, દ્રઢ સ્વભાવનું પ્રમાણ જ્ઞાન થાય છે, માપ એટલે પ્રમાણ, એને પોતાની અવસ્થાનું જ્ઞાન તો સહજ માત્રમાં થાય છે, કેમ કે એ ઉપરની ચીજ છે. એટલે દ્રવ્ય પોતાને પરિપૂર્ણ ભગવાન માનનાર કદી સ્વચ્છંદી થતા નથી, સાધક આત્માઓ કદી સ્વચ્છંદી થતા નથી, એનું આ એક પ્રેક્ટિકલ કારણ છે કે એને પોતાની અવસ્થાનું જ્ઞાન તો પહેલા થાય છે. એ નથી થતું એ પ્રશ્ન રહેતો નથી, અને એમાં ભૂલ થાય છે એ પણ પ્રશ્ન રહેતો નથી. કેમ કે સ્વભાવ તો સૂક્ષ્માથી સૂક્ષ્મ છે, એની સરખામણીમાં પર્યાય છે એ સ્થૂળ ભાવ છે. આ સૂક્ષ્મ છે ને આ સ્થૂળ છે. સૂક્ષ્મનો વિવેક કરી શકે અને સ્થૂળનો વિવેક ન કરી શકે એ વાત તો કાંઈ સ્વીકારવા જેવી નથી. એમ કે નાનો અક્ષર વાંચી શકું છું પણ આ મોટો અક્ષર નથી વંચાતો, એવું કેમ બની શકે? કે બની જ ન શકે. મોટો અક્ષર પહેલો વંચાય, નાનો વંચાય કે ના, પણ નાનો વંચાય ને તો મોટો અક્ષર વંચાય વંચાય ને વંચાય. પાપા પગલી માંડે ત્યારે ડર લાગે કે રાત ઉઠવી પડે. મહાન માણસ તો દોડ લગાવે, મને રાતે સ્વરૂપમાં દોડ લગાવે છે. એમની યુવાની પ્રતિ છે, પુરુષાર્થની યુવાની એમાં પ્રતિ છે. મનુષ્ય તો બાળક છે, બચ્છું છે, માંડ માંડ ઊંધું થાય ને પડે, હેઠું ઊંધું થાય ને પડે, હેઠું એ પરિસ્થિતિ. એટલો બધો પુરુષાર્થમાં ફેર છે. અહીંયા તો શું, એમ છતાં માનતા હોવા છતાં એવી જે શૈલી લીધી છે વચનની, એની અંદર એક ધ્વનિ છે એવો કે પોતાને મહાપ્રભુ ચૈતન્ય મહાપ્રભુ કૃતકૃત ભગવાન સ્વરૂપે માને તો ક્યાંક સ્વચ્છંદ તો નહીં થતો હોય ને, કે પ્રશ્ન નથી રહેતો. સાધક જીવને સ્વચ્છંદ થવાનો પ્રશ્ન રહેતો નથી. કેમ કે એવી અનુભવ કરવાની દશા એમણે પ્રગટ કરી છે. પોતાનું જીવન ભગવાન સ્વરૂપ છે એ જ સ્વરૂપે એનો અનુભવ કરવાની દશા એને પ્રગટ કરેલી છે. એ દશાથી એ પોતાના સ્વરૂપનો અનુભવ કરીને માને છે. એમને કલ્પના કરીને માનતા નથી, વિકલ્પ કરીને માનતા નથી, અનુભવ કરીને માને છે. એવા અનુભવીને અનુભવ કરનાર દશા જે છે એની શું સ્થિતિ છે એનું બરાબર જ્ઞાન વર્તે છે. એમાં એની ભૂલ થતી નથી. પર્યાય બંને ને વિષય કરે છે, કેમ કે પોતે પ્રમાણ જ્ઞાન છે. એ શ્રદ્ધાનો વિષય કેવો કેવડો છે, મારી માન્યતાનો વિષય કેટલો છે એ પણ જ્ઞાન જાણે છે, અને મારી અવસ્થા કેટલી અધૂરી છે એ પણ જ્ઞાન જાણે છે. પર્યાય પામર છું ને દ્રવ્ય પ્રભુ છું એમ બંને એક સાથે જ્ઞાન જાણે છે. શ્રદ્ધા તો પોતાના ભગવાન સ્વરૂપનો સ્વીકાર કર્યા સિવાય કાંઈ સ્વીકારતી નથી, અને એવી શ્રદ્ધા હોવાથી સર્વસ્વપણે એવા ભગવાન સ્વરૂપની જ ઉપાદેયતા સિવાય એને શ્રદ્ધામાં બીજું કાંઈ ઉપાદેય નથી. આ પરિસ્થિતિ ઊભી થઈ છે, અને તેથી કરીને પર્યાય પ્રતિક્ષણ શુદ્ધ થતી જાય છે, શુદ્ધતા વધતી જ જાય છે, એ સહજ પરિણામની ગતિ થઈ જાય છે. સ્પષ્ટ વાત છે કે પર્યાય પામર છું એમ માનતા નથી. સ્પષ્ટ કરીએ તો પર્યાય હું પામર છું એમ માનતા નથી. કેમ કે માન્યતાનો વિષય પર્યાય નથી. પર્યાય તો પછી કેવા છે એમ માને છે, પણ એનો વિષય નથી, એ માન્યતાનો વિષય જ નથી. માન્યતાનો વિષય પોતાનું ભગવાન સ્વરૂપ છે, અને એને છોડીને માન્યતાનો કોઈ વિષય ત્યાં છે નહીં. પછી એનું નામ સાચી માન્યતા, એનું નામ સમ્યક શ્રદ્ધા. ત્યારે જ એ શ્રદ્ધાને સમ્યક એવું વિશેષણ લાગે છે. પરમ સત્ય સ્વરૂપ, પરમ સત્ય સ્વરૂપ ભગવાન આત્માની શ્રદ્ધા, તે સત્ય શ્રદ્ધા, તે સમ્યક શ્રદ્ધા. જ્ઞાન પછી વિવેક કરે છે ગ્રહનો અને પર્યાયનો. ગણધરદેવ પણ કહે છે કે હે જિનેન્દ્ર, હું આપના જ્ઞાનને પહોંચી શકતો નથી. કેવો જ્ઞાન સામે જોઈને કહે છે તીર્થંકર જિનેન્દ્ર પરમાત્માના કેવળ જ્ઞાનની સામું જોઈને કહે છે ગંધર્વદેવ. એટલે ત્યાર પછી જેમનો સીધો નંબર આવે, મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી, સીધું પછી ગંધર્વદેવનું નામ આવે છે. ગુરુદેવ કહેતા કે જિનેન્દ્ર પરમાત્મા એ ત્રણ લોકના નાથ મહારાજા છે, એમ છે, એમને માથે કોઈ ધણે નથી. અને એમના મંત્રી, પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી એ ગણધરદેવ છે. પ્રધાન પદે મુખ્ય કોઈ બિરાજમાન હોય તો એ ગણધરદેવ છે. પછી બીજા બીજા સાધકો છે, ભગવાનની નજીકમાં નજીક એ છે. ઉત્કૃષ્ટ પાત્ર ભગવાન મહાવીર સ્વામીના ઇતિહાસમાં એ પ્રકાર બન્યો કે ભગવાનની વાણી જ્ઞાન થયા પછી તરત પ્રગટ ન થઈ. એટલે એમ લાગ્યું કે કાંઈક વાત કોઈ અસાધારણ છે. ભગવાનને કેવળ જ્ઞાન થાય એટલે વાણી ખરે, સ્વયં જ વાણી ઉપજે અને બધાને દેશનાનો લાભ મળે. ભવ્ય જીવોને સમુસરણમાં ભવ્ય જીવો આવતા નથી, બીજી કાંઈ શું પરિસ્થિતિ હશે. ઇન્દ્રને અવધિ જ્ઞાન હોય છે, એમ શું કંઈ કારણ છે. ભગવાન તો કાંઈ વાતચીત કરે નહીં, બોલે નહીં, કહે નહીં કે ભાઈ ગૌતમ ગંધર્વ નથી આમાં કોઈ પાત્ર, એવું ઉત્કૃષ્ટ પાત્ર નથી. ગંધર્વ દેવ વિરાજમાન એવા કોઈ અત્યારે નથી. શું કંઈ કહે તો નહીં, કાંઈ વાતચીત થતી એમ કરે નહીં. તો નિરવશેષ અંતર્મુખ થઈને શુક્લ ધ્યાનમાં ધ્યાનસ્થપણે વિરાજમાન છે. અરિયન દશામાં ઇન્દ્રાવતિ જ્ઞાનમાં ઉપયોગ મૂકે છે. આ પ્રસંગ આખો બાકી છે. સભાની અંદર ગૌતમ ગણધરની હાજરી નથી. જોવે છે અવધિ જ્ઞાનથી તો ખ્યાલ આવે છે કે આ તો અન્યમતના કોઈ આચાર્ય છે ને બહી ગયા છે. અત્યારે હજારો શિષ્યના ગુરુ હતા, બ્રાહ્મણ હતા, વેદાંતની માન્યતાવાળા હતા. અંદરની યોગ્યતા ઘણી હતી. કેવી યોગ્યતા હતી કે અલ્પકાળમાં ભગવાનના ગણધર થશે. વાડામાં જન્મેલા જૈનનો નંબર ન લાગ્યો. શું થયું? હે, વાડામાં જન્મેલા જૈનો ઘણા હતા. અરે, કેટલા તો મહામુનિ મહામુનિઓ હતા. કેટલાક મહામુનિઓ દેવલોકમાં દેવ થઈને પાછા આવ્યા હતા સમુસરણમાં. કેવળ જ્ઞાન થાય છે ભગવાન સમુસરણ પછી સમુસરણ પ્રજે છે, પણ પહેલા તો કેવળ જ્ઞાન થાય છે. ત્યારે કેવળ જ્ઞાન કલ્યાણ ઉજવવા માટે કરોડો દેવો આવે છે. કેટલા? 200-500 હજાર નો વરઘોડો ત્યાં નથી નીકળતો. કરોડો દેવો આવે છે. એ વખતે કોઈ આકાશ જોવે તો આકાશ ન દેખાય. ને આકાશ ઉપરથી આવે છે એટલે આકાશમાં દેવોની સંખ્યા એટલી બધી હોય છે. આકાશ ગામી લોકોને તો ભૂચર હોતા નથી, એ તો ખેચર હોય છે. તો આકાશમાં જોવે તો ત્યાં આકાશ ન દેખાય, દેવોથી છવાઈ ગયેલો હોય આકાશ, દેવોને એના વિમાન. એટલા કરોડો દેવો હોય ઉત્સવ જોવા માટે. એમાં કેટલાય ભૂતકાળના મહામુનિઓ હોય, આચાર્યો હોય, અધૂરી સાધના રહેતા મનુષ્યાયુ પૂર્ણ કરીને પર્યાયાંતર થઈને દેવ પણ ઉપજ્યા હોય. એ પણ હોય, પણ નંબર કોઈનો ન હોય. યોગ્યતા બહુ મોટી ચીજ છે, કહેવાનો મતલબ એ છે યોગ્યતા બહુ મોટી ચીજ છે. જાતે બ્રાહ્મણ અન્યમતી ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ એનો એના નાયક એના ધર્મનાયક પંથ ચલાવે યુક્તિ કરી ઇન્દ્રિય નારાજ કઈક વાદ વિવાદ કરીએ તમે મોટા સમર્થ છો કઈક એને બ્રાહ્મણનો લીધો વાદ વિવાદ કરવાની પ્રશ્નો મૂકવા મળ્યા એટલે સાધારણ માણસ પાસે હારી જઈશ, તારી હારે ચર્ચા હું કરું નહી. શું કર્યું? તારા જેવા સાધારણ ચાલુ માણસ સાથે ચર્ચા કરવાનું મારું કામ નથી. જેમ રાજીવ ગાંધી ગમે એની યારે વાત કરવા જાય ને ગમે એને મુલાકાત આપે નહીં, દરવાજાથી જ પાછો કાઢી મૂકે ભાઈ તારું કામ તને નહીં કર્યા મળે. તારે ફરિયાદ કરવી હોય તો મારે ફરિયાદ કરવી તો કે તારે ગામમાં જઈને કરજે, કાં તારા પ્રધાનને જઈને કરજે, તારે તારા દેશ પ્રાંતમાં જઈને કરજે. અહીંયા પ્રધાનમંત્રી નથી મળી શક્યું, સમય નથી, વખત નથી. તારે અર્થતા નહીં, તારે ગુરુને બોલાય આવો, મારા ગુરુ પાસે તમે આવો, મને વાંધો નથી. એમને તો એ છળ પડી જતો અંદર, ત્યાં ગુરુ પાસે લઈ જવા છે. તીર્થંકર દેવ પરમ ગુરુ લઈ ગયા, બધી બાજુ પલટાઈ ગઈ. એવા ગણધર દેવ કહે છે, ગણધર દેવ પણ કહે છે કે હે દિનેન્દ્ર, હું આપના જ્ઞાનને પહોંચી શકતો નથી. ચાર જ્ઞાનના ધણી છે, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન ને મનોપ્રયોગ જ્ઞાન, ચાર જ્ઞાનના ધણી છે. અને શ્રુત જ્ઞાનનો સૂક્ષ્મ એટલો વિશાળ છે કે અંતર્મૃતમાં 12 અંગની રચના કરે છે. એટલું જેનું શ્રુત જ્ઞાનનો દરિયો ઉછળી ગયો છે અંદરથી, તો પણ એમ કહે છે કે હું આપના જ્ઞાનને પહોંચી શકતો નથી. આપના એક સમયના જ્ઞાનમાં સમસ્ત લોકાલોક અને પોતાની પણ અનંત પર્યાયો જણાય છે. ક્યાં આપનો અનંત અનંત દ્રવ્ય પર્યાયોને જાણતું અગાધ જ્ઞાન અને ક્યાં મારું અલ્પ જ્ઞાન. ભગવાનના કેવો જ્ઞાન સામે જોવે તો ભક્તિ ઉત્પન્ન થાય છે, કેવો જ્ઞાનની મહાનતા જોઈએ અને પોતાની અલ્પતાનો ખ્યાલ બરાબર છે એ પણ એમને લાગે છે, સ્પષ્ટ લાગે છે, જ્ઞાનની અંદર જણાય છે. જ્ઞાન અપેક્ષા દીધી છે. એક સેકન્ડના અસંખ્ય ભાગમાં સમસ્ત લોકાલોકને અને પોતાની પણ ભૂતકાળની અનંત પર્યાયો અને ભવિષ્યની અનંત પર્યાયો અને વર્તમાનમાં અનંતે અનંત ગુણની અનંત પર્યાયો, એક એક પર્યાયના અવિભાગ પ્રતિષેધ, અનંત અવિભાગ પ્રતિષેધ, એક પર્યાયને અનંત એક સમયની એક ગુણની એક પર્યાયને અનંત અવિભાગ પ્રતિષેધ, બધું સકળ વિમળ કેવળ જ્ઞાનની અંદર સ્પષ્ટપણે પ્રતિભાસે છે. મારું જ્ઞાન તો એની પાસે કાંઈ નથી, અનંતમય ભાગે છે એમ ગણધર દેવ કહે છે. પછી બીજાને વિચાર કરવાનો પ્રશ્ન રહેતો નથી, બધાનું બધા સાધકોનો અનંતમાં ભાગે છે એમ બધા સાધકોને સ્પષ્ટ જ્ઞાનમાં હોય છે. બીજો પણ એક વિચાર છે કે છદ્મસ્થ છે ભગવાનનું કેવળ જ્ઞાન અરૂપી હોવા છતાં ભગવાનના કેવળ જ્ઞાનને બરાબર જાણે છે. ભગવાનના કેવળ જ્ઞાનને બરાબર જાણે છે, શ્રુત જ્ઞાન જાણે છે કે ભગવાનનું કેવળ જ્ઞાન કેવું છે ને કેવડું છે. જ્ઞાન તો અરૂપી છે, કાંઈ લોકાલોકને જાણવા કાંઈ બહાર નીકળ્યું નથી. આત્મપ્રદેશો છોડીને કોઈ ગુણની કોઈ પર્યાય ક્યારે પણ પોતાનું સ્વક્ષેત્ર છોડીને બહાર જતી નથી. ભગવાનના દેહમાં રહેલું જે આત્મા, એનું જે પૂર્ણ કેવળ જ્ઞાનની અવસ્થા, એને ગણધર ભગવાનનું જ્ઞાન જાણે છે, સાધકનું જ્ઞાન પણ જાણે છે, પણ એ સમર્થ દ્રષ્ટાંત છે. આપ તો બધાને જાણી રહ્યા છો, મારું જ્ઞાન આપના જ્ઞાન પાસે કાંઈ હિસાબમાં નથી, અનંતમય ભાગે એટલે કાંઈ હિસાબમાં નથી. જાતિ સાથે સરખામણી થાય નહીં, જ્ઞાનની વાત લીધી. હવે આનંદની દિશાની વાત કરે છે કે આપ અનુપમ આનંદ રૂપે પણ સંપૂર્ણપણે પરિણમી ગયા છો. ક્યાં આપનો પૂર્ણ આનંદ અને ક્યાં મારો અલ્પ આનંદ, આ બે મુખ્ય ગુણની વાત કરી છે. કે આપનો આનંદ પણ મને દેખાય છે, ઠીક રૂપી છે, રૂપી આનંદ નો પર્યાય, પરમાનંદ નો પર્યાય, અરવિંદ ભગવાન નો, જીનેન્દ્ર દેવ નો પર્યાય જ્ઞાન નો આનંદ નો અરૂપી છે. પણ શું જ્ઞાન જેવું છે કે આપ પરિપૂર્ણ એવા પરમાનંદમાં બિરાજમાન છો, પરમાનંદની અંદર આપ લીન થઈ ગયા છો. આનંદ તો મને પ્રગટ્યો છે, ગણધરદેવ કહે છે, આનંદ તો મને પ્રગટ્યો છે. મારીને આપને આનંદની જાત તો એક જાતિની છે, છતાં પણ ક્યાં આપનો પરમાનંદ, અનંત પરમાનંદ, ક્યાં મારો અલ્પ આનંદ. કેવી રીતે દેખાતો હશે? હે, ચક્ષુઇન્દ્રિયનો તો વિષય નથી, કઈ કર્ણેન્દ્રિયનો વિષય નથી, કઈ કેવો જ્ઞાનની ગંધ આવતી નથી આત્મા, કે કોઈ સ્પર્શ નથી, કોઈ મનથી વિચાર કરવાનો એ વિષય નથી. કેમ કે કેવળ જ્ઞાન ને પરમાનંદ એ મનાતીત વિષય છે, મનમાં એનો સમાવેશ થતો નથી. છતાં મનથી રહીત એવું જે અતિન્દ્રિય મતિ શુદ્ધ જ્ઞાન પ્રગટ્યું છે, એમાં એ વિષય ગોચર થાય છે. કેવળ જ્ઞાન પણ એમાં જણાય છે અને ભગવાનનો પરમાનંદ પણ એમાં જણાય છે. જણાય છે ત્યારે એને પોતાની સરખામણી થાય છે કે ક્યાં આપનો પરમાનંદ, પરિપૂર્ણ આનંદ, પરમ પરમ સીમાએ, ચરમ સીમાએ પહોંચેલો આનંદ, અને ક્યાં મારો અલ્પ આનંદ. ક્ષણે ક્ષણે આનંદના અનુભવમાં, આનંદના ફુવારામાં બેઠેલા હોવાય, બેઠેલા છે એમની વાત કરે છે. મારો આનંદ અનંતમાં ભાગે છે, આપના આનંદ પાસે એનો કોઈ હિસાબ લાગે એવું નથી. અંદરમાં પરમાનંદનો પિંડ છે, એને સ્પર્શીને વાત કરે છે. ભગવાનનું જ્ઞાન ને ભગવાનનો આનંદ જોવે છે તો અંદરમાં નિજ ભગવાનનું જ્ઞાન ને નિજ ભગવાનના આનંદ ને સ્પર્શીને જોવે છે. એટલે એનું જ્ઞાન થાય છે. નહીતર ઓલું જ્ઞાન કેવી રીતે થાય? તો પરબ્રહ્મ છે. સમુસરણમાં બેઠેલા જીનેન્દ્ર તીર્થંકર સર્વજ્ઞ પરમેશ્વર તો પરબ્રહ્મ છે. એની અરૂપી પર્યાય છે, જણાય કેવી રીતે? અંદરમાં પોતાના નિજ પરમાનંદની ખાણને જોવે છે, નિજ અનંત કેવળ જ્ઞાન સ્વભાવને અંદરમાં વિષય કરે છે, અને એ ઉપરથી ભગવાનને જોતા જ એને ખ્યાલ આવે છે, ઓહો, કેવળ જ્ઞાન ને પરમાનંદમાં ભગવાન તો સ્થિત થઈ ગયા છે, ધૂમ થઈ ગયા છે, બિરાજમાન થઈ ગયા છે. ક્યાં એમની દશા ને ક્યાં અમારી દશા? કેવી રીતે આવે? જે અજ્ઞાની વસ્તુ જોઈ નથી, એને તો કેવી વસ્તુ છે એ ખબર જ નથી. જેમ કે કોઈ એવું ફળ છે જે પરદેશમાં થતું હોય, માણસ કોઈ ખાધું ન હોય, એનો કોઈ સ્વાદનું વર્ણન કરે, આ એક ફળ થાય છે ફલાણા દેશમાં, વિગતનો કોઈ સ્વાદ છે, બીજાને કેવી રીતે ખબર પડે? આકારની વાત કરે, કલર રંગની વાત કરે, પણ સ્વાદની કેવી રીતે ખબર પડે? એ કાંઈ ખબર પડે? એવી રીતે અનંત ગુણોની પૂરી પર્યાય રૂપે આપ સંપૂર્ણપણે પરિણમી ગયા છો, એ જ રીતે અનંત ગુણોની જ્ઞાન અને આનંદ બે ગુણની વાત કરી, એ જ પ્રકારે આત્મામાં રહેલા સર્વ ગુણોની પૂરી પર્યાય રૂપે આપ સંપૂર્ણપણે પરિણમી ગયા છો. આપનો સ્વમહિમા થાય, આપના મહિમાની શું વાત કરવી, આપની ભક્તિ કેટલી કરીએ. ગંધર્વદેવને પણ જિનેન્દ્ર પરમાત્માની દશા જોઈને ભક્તિના ભાવ આવે છે. મહામુનિ છે તો પણ એટલા ભક્તિના ભાવ આવે છે. ભક્તિના ભાવ આવે છે એટલું જ નહીં, એમને જેવી ભક્તિ આવે છે એવી ભક્તિ બીજાને આવતી નથી. એમ કહે છે એનું સ્વરૂપ દેખાય છે એટલે એની મહિમા આવ્યા વિના, મહિમાવંત સ્વરૂપ જાણે ને મહિમા ના આવે તો જાણ્યું શું, એને કઈ જાણ્યું એ પ્રશ્ન રહેતો. આપનો સો મહિમા થાય. આપને તો જીવમુદ્રય તેવી જ એક સમયની પર્યાય પરિણમી ગઈ છે, જેવું આપનું દ્રવ્ય છે, સ્વભાવ છે, એવું સ્વભાવ અવ્યક્ત સ્વભાવ વ્યક્ત થઈ ગયો છે. સ્વભાવ અવ્યક્તપણે અવ્યક્ત રહીને સ્વભાવ જેવી જ પર્યાય, જેટલી જ પર્યાય, જેવડી જ પર્યાય વ્યક્ત થઈ ગઈ છે. અને મારી પર્યાય તો અનંતમાં ભાગે છે, લાખ કરોડ અબજ એ ભાગ નથી લેતા, અડધા ભાગે છે એમ નથી લેતા. આપ 13મા સ્થાને, હું 6ઠા હાથમાં, એટલે 6.5 તો ગણો, અડધા 50% તો પડ્યો કે નહીં. ભગવાન 13મા સ્થાને, ગણધરદેવ 6ઠા 7મા સ્થાને, 6, 6 અને 7નું આપણે મીન કરીએ, મીન અડધો, મીન એટલે અડધો કરીએ, એવરેજ કાઢીએ તો 6.5. 50% એ હું પહોંચ્યો છું એમ નથી કહેતા, હું અનંતમાં ભાગે છું એમ કહે છે. મર્યાદિત છે, પેલું અમર્યાદિત છે, બે વચ્ચે બહુ મોટો ભેદ છે. આ પ્રમાણે આ તો દ્રષ્ટાંત લીધું છે ગણધર્મનું અને મહામુનિનું. આ પ્રમાણે પ્રત્યેક સાધક, કે 4ઠા ગુણસ્થાન વર્તી હોય, 5મા ગુણસ્થાન વર્તી હોય, કે ગણધર સિવાયના બીજા મુનિઓ હોય, આચાર્ય હોય કે ઉપાધ્યાય હોય કે સાધુ હોય, પ્રત્યેક સાધક દ્રવ અપેક્ષાએ પોતાને ભગવાન માનતો હોવા છતાં, હું ત્યાં માનતો શબ્દ લીધો છે, પર્યાય અપેક્ષાએ જ્ઞાન આનંદ ચારિત્ર વિધિ ઇત્યાદિ સર્વ પર્યાયની અપેક્ષાએ પોતાની પામરતા જાણે છે. ફેર પડે છે, ઉતાવળમાં બોલી જાય કઈ બીજું, અહીંયા માને છે ને અહીંયા જાણે છે, આ માન્યતાનો વિષય નથી. અધૂરી પર્યાય કે પૂરી પર્યાય, પાછું એમ પણ નથી કે કેવળ જ્ઞાન આદિ દશા પૂરી પ્રગટ થઈ ગઈ એટલે એ માન્યતાનો વિષય થઈ જાય, એમ પણ નથી. માન્યતાનો વિષય અવ્યક્ત પરમાત્મા, પર્યાય અપેક્ષાએ અવ્યક્ત અને સ્વભાવ અપેક્ષાએ સદાય પ્રગટ અને વ્યક્ત, એની શ્રદ્ધા છે. પછી એ શ્રદ્ધામાં બીજો કોઈ ફેરફાર થતો નથી અને એનો વિષય ઓછો અડકો પણ ક્યારેય થતો નથી. આ પ્રમાણે પ્રત્યેક સાધક દ્રવ અપેક્ષાએ પોતાને ભગવાન માનતો હોવા છતાં, બધા સાધક એક સરખું જ માને છે એમ કે છે, મહિરાજ કઈ બીજું માને છે, મુનિ દ્રષ્ટિ કઈ બીજું માને છે એ વાત નથી. તેથી મુનિરાજનું અને 4ઠા ગુણસ્થાન વર્તીનું સમ્યક દર્શન એક સરખું છે, અને સિદ્ધ દશામાં પણ એ જ સ્વરૂપની માન્યતા હોવાથી એનું સમ્યક દર્શન સરખું છે. ગુરુદેવે સરખામણી કરતા કે એક તિર્યંચને સમ્યક દર્શન પ્રગટે અને સિદ્ધ પરમાત્માને સમ્યક દર્શન છે, બંને સમ્યક દ્રષ્ટિ છે, સમ્યક દ્રષ્ટિપણાની અપેક્ષા એ બંને સરખા છે. દ્રષ્ટિપણા દ્રષ્ટિની અપેક્ષા એ બંને સરખા છે. એવું એક સર્વજ્ઞ દેવ અથવા જિનેન્દ્ર દેવ પંચ પરમેશ્ઠીમાં સર્વોત્કૃષ્ટ પદ સિદ્ધ દેવ અરિયંત દેવ અને સિદ્ધ દેવ પરમાત્માની બરાબર તુલ્ય જેનો એક મહાન ગુણ મૂળ ગુણ પ્રગટ થઈ ગયો છે. પરમાત્માને જે મુખ્ય ગુણ મૂળ ગુણ મહાન ગુણ જેટલો જીવડો પ્રગટ થઈ ગયો છે એવડો જ્ઞાન આને પ્રગટ થઈ ગયો છે. ભગવાન અમરચંદ્રાચાર્ય તો 143 ગાથામાં મતિ શ્રુત જ્ઞાનને શ્રુત જ્ઞાનને સમય દ્રષ્ટિના શ્રુત જ્ઞાનને સરખાવવા માટે કેવળ જ્ઞાનનો દ્રષ્ટાંત લીધો છે કે જેમ કેવળ જ્ઞાની પોતાના આત્માને જેવો છે એવો જાણે છે પરિપૂર્ણ શુદ્ધ એવું જ શ્રુત જ્ઞાની જાણે છે. બંનેનું જ્ઞાન પોતાને જાણવામાં એક સરખો વિષય તુલ્ય સરખું જ જાણે છે. કેવળ જ્ઞાન પોતાના સ્વરૂપને જાણે અને શ્રુત જ્ઞાન પોતાના સ્વરૂપને જાણે અને જ્ઞાતા દ્રષ્ટાપણું બંનેને પ્રત્યે બંને જ્ઞાતા દ્રષ્ટા તેને બરાબર જાણે છે. શ્રુત જ્ઞાનને સમજાવવા કેવળ જ્ઞાનનો દ્રષ્ટાંત લીધું એટલે શ્રદ્ધા નથી લીધી જ્ઞાને લીધું છે અમૃતચંદ્રાચાર્ય દેવે તો. એ પરમાત્માની તુલ્ય જેની સરખામણી કરી શકાય છે અને જેના જ્ઞાન શ્રદ્ધાને સમજાવવા માટે પરમાત્માને દ્રષ્ટાંતમાં લાવવા પડ્યા છે એટલે પરમાત્માને જે વંદન ભક્તિ નમસ્કાર કરવામાં આવે છે એમ સમય દ્રષ્ટિના સુધા જ્ઞાનને પણ વંદન ભક્તિને નમસ્કાર કરવામાં આવે છે. સમયસર માંથી જ લઈએ બીજું સાથે લીધી બહુ સરસ સરખામણી કરે છે. ભાષા તો એટલી આચાર્યદેવની વિદવત્તાપૂર્ણ છે કે કોઈ કથનની અંદર ફોડો ન કાઢે એટલી વિદવત્તાપૂર્ણ ભાષા છે. પહેલેથી શરૂઆત ટીકા એવી રીતે કરે છે જેવી રીતે કેવળી ભગવાન કેવળી ભગવાનનો દ્રષ્ટાંત એવું છે તેવી રીતે સમ્યક દ્રષ્ટિ કેવું છે. જેવી રીતે કેવળી ભગવાન વિશ્વના સાક્ષીપણાને લીધે બહારના પર નહીં લીધા ભગવાનને કેવળ જ્ઞાન છે એ કેવળ જ્ઞાન જે છે એમાં જ્ઞેયજી આખું વિશ્વ છે તો એને કેવી રીતે જાણે છે કે સાક્ષી ભાવે જાણે છે. કેવળ જ્ઞાન કેવી રીતે જાણે છે સાક્ષી સાક્ષી ભાવે જાણે છે. વિશ્વના સાક્ષીપણાને લીધે બે જ્ઞાતા દ્રષ્ટાપણ સાક્ષી ભાવ ઉત્પન્ન થઈ ગયો છે જ્ઞાનમાં એમ કેવું છે. તો કેવળ જ્ઞાન કેવળ જ્ઞાની સાક્ષી છે તો સમય દ્રષ્ટિએ સાક્ષી છે એમ કેવું છે. એટલે અહીંયા દ્રષ્ટાંત પરમાત્માનું હોવાથી સિદ્ધાંતમાં સમ્યક દ્રષ્ટિને અહીંયા પરમાત્મા કહ્યો છે. અમે આ એક જ ગાથા એવી છે કે જેમાં સમ્યક દ્રષ્ટિને પરમાત્મા નામનું વિશેષણ પોતે લગાવ્યું છે. આ એક જ ગાથા છે અમૃતચંદ્રાચાર્યની ટીકાની. વિશ્વના સાક્ષીપણાને લીધે શ્રુત જ્ઞાનના અવયવભૂત જેવા જે વ્યવહાર નિશ્ચય નય પક્ષો તેમના સ્વરૂપને જ કેવળ જાણે છે એ ભગવાનને નય જ્ઞાન નથી પણ નય પક્ષને જાણે છે. શ્રુત જ્ઞાનના અવયવભૂત એવા જે વ્યવહાર નિશ્ચય નયના પક્ષો છે બે ભાગ પડે છે ને આ વ્યવહાર નિયનો વિષય આ નિશ્ચય આ દ્રવ્ય આ પર્યાય આસો આપસ, એ બંને તેમના સ્વરૂપને કેવળ જાણે છે. કેવળ જાણે છે કે સાક્ષી ભાવે જાણે છે, કેમ કેવળ જ્ઞાનને નહીં નથી, શ્રુત જ્ઞાનને નહીં છે, કેવળ જાણે છે. પરંતુ નિરંતર પ્રકાશમાં સહજ વિમળ સકળ કેવળ જ્ઞાન વડે સદા પોતે જ વિજ્ઞાનગમ થયા હોય ને એવા થઈ ગયા છે. કેવળ જ્ઞાન નિરંતર જેનું પ્રકાશમાન પણ છે, ક્યારેય વચમાં એક સમય પણ કેવળ જ્ઞાન બંધ રહેતું નથી. જ્ઞાન સદમસ્ત જીવનું પ્રવાહરૂપ ચાલુ જ રહે છે. એમ કેવળ જ્ઞાનનો પ્રવાહ ચાલુ રહે છે, સહજ છે, કોઈ કૃત્રિમતા નથી, નિર્મળ છે, મળ વિનાનું છે, મળનો જેમાં નાશ થઈ ગયો છે, અને સકળ એટલે સંપૂર્ણ છે એવું જે કેવળ જ્ઞાન, તેના વડે સદા પોતે જ વિજ્ઞાનગમ થયા હોવાથી એવા વિજ્ઞાનગમ થઈ ગયા છે. શ્રુત જ્ઞાનની ભૂમિકાના અતિક્રાંતપણા વડે શ્રુત જ્ઞાનની ભૂમિકાને એ ઓળંગી ગયા છે, એથી આગળ ગયા છે, અને સમસ્ત નય પક્ષના ગ્રહણથી દૂર થયા હોવાથી હવે નય પક્ષનું ગ્રહણ દ્રવ્ય પર્યાયનો ખેંચતાણ રહી નથી. એમ પહેલા પૂર્વ ભૂમિકામાં સમય દ્રષ્ટિને નિશ્ચય નિર્ણય પક્ષ આવે છે ચોથા ગુણસ્થાન, પણ ચોથો ગુણસ્થાન થતાં એ પણ નય પક્ષની ભૂમિકાને ઓળંગી જાય છે. નય પક્ષ તો હજી સમ્યક દર્શન પહેલાની પૂર્વ ભૂમિકા દેખાડે છે, મિથ્યાત્મિક દશામાં નય પક્ષ ઉભો થાય છે, પક્ષથી જાય છે. કેવળ જ્ઞાની તો નય પક્ષથી દૂર થઈ ગયા છે, કોઈ પણ નય પક્ષને ગ્રહણ કરતા નથી. તેવી જ રીતે કે ક્યાંય ફોદો ન કાઢે એટલે સમ્યક દર્શનની પૂર્વ ભૂમિકાનો મુદ્દો લીધો, લોકાલોકની વાત લઈ લીધી, વ્યવહાર નિશ્ચય નહીંના પક્ષની વાત લઈ લીધી, અને પોતાની વિમળતાની નિર્મળતાની વાત લઈ લીધી. તેવી જ રીતે શ્રુત જ્ઞાની આત્મા પણ ક્ષોભસમથી જેનું ઉપજવું થાય છે કે એને ક્ષોભસમ જ્ઞાન છે, કેવળ જ્ઞાન નથી. એવા જે શ્રુત જ્ઞાનાત્મક વિકલ્પો ઉત્પન્ન થતા હોવા છતાં, શ્રુત જ્ઞાનમાં વિકલ્પ છે, પરને જાણતા વિકલ્પ ઉત્પન્ન થાય છે, એવો વિકલ્પ એને ઉત્પન્ન થતો હોવા છતાં પણ પરનું ગ્રહણ કરવા પ્રતિ ઉત્સાહ નિવૃત્ત થયો હોવાને લીધે પરને જાણતા પરનું ગ્રહણ કરતા નથી, એટલે ભિન્ન રહીને જાણે છે. એમ કે મિથ્યા દ્રષ્ટિ પરને જાણતા પરનું ગ્રહણ કરે છે, પસરી જાય છે, અંદર વ્યાપી જાય છે, એવો મિથ્યા અનુભવ કરે છે. આ કહે છે કે પરને ગ્રહણ કરવાથી નિવૃત્ત થઈ ગયા છે. પરનું ગ્રહણ કરવા પ્રતિ ઉત્સાહ નિવૃત્ત થયો હોવાને લીધે શ્રુત જ્ઞાનના અવયવભૂત વ્યવહાર નિશ્ચયના પક્ષોના સ્વરૂપને કેવળ જાણે છે, પ્રમાણ જ્ઞાન છે, એમાં બંને નયોના પક્ષને જાણે છે, પ્રમાણ જ્ઞાન તટસ્થ છે, એમાં ન કાંઈ મુખ્ય છે ન કાંઈ ગૌણ છે, પ્રમાણમાં બંને સરખું છે, તુલ્ય છે. પરંતુ હવે વિશેષતા શું છે? અતિ તીક્ષ્ણ જ્ઞાન દ્રષ્ટિથી સ્વરૂપને વિશે તો અતિ તીક્ષ્ણ જ્ઞાન દ્રષ્ટિથી ગ્રહવામાં આવેલો પોતાનો આત્મા ગ્રહવામાં આવેલો નિર્મળ નિત્ય ઉદિત દાય પ્રગટ ચિન્મય સમય એટલે સ્વશુદ્ધ આત્મા, ચિન્મય સમય ચિન્મય શુદ્ધાત્મા તેનાથી પ્રતિબદ્ધપણા વડે અર્થાત ચૈતન્મય આત્માના અનુભવ વડે, અનુભવને આવી રીતે દેખાડ્યો છે. ચૈતન્ય આત્માનો અનુભવ સાદો શબ્દ છે, શાસ્ત્રીય પરિભાષામાં અધ્યાત્મ ભાષામાં શું કહે છે કે અતિ તીક્ષ્ણ જ્ઞાન દ્રષ્ટિથી ગ્રહવામાં આવેલો જે નિર્મળ નિત્ય ઉદિત ચિન્મય સ્વસમય નિશુદ્ધાત્મા તેમાં પ્રતિબદ્ધ થઈ ગયા છે, એમાં બંધાયેલા છે, જેનું શુદ્ધ જ્ઞાન એમાં બંધાયેલું છે. અનુભવ વડે તે વખતે એટલે અનુભવ વખતે અનુભવ વખતના લીધા છે, પહેલો જે અનુભવ પ્રગટે છે સમ્યક દર્શન થાય છે ત્યારે અનુભવ વખતે પોતે જ વિજ્ઞાન ઘન થયો હોય ને, જેમ કેવળ જ્ઞાનમાં વિજ્ઞાન ઘન થયા છે તો અહીંયા શુદ્ધોપયોગમાં વિજ્ઞાન ઘન થયા છે, મતિશ્રુતનો ઉપયોગ છે, શુદ્ધોપયોગમાં વિજ્ઞાન ઘન થયા હોય ને શ્રુત જ્ઞાનાત્મક સમસ્ત અંતર્જલ્પરૂપ તથા બહિર્જલ્પરૂપ વિકલ્પોની ભૂમિકાના અતિક્રાંતપણા વડે ત્યાં નય પક્ષનું અતિક્રાંત લીધું હતું. અહીંયા કે શુદ્ધ જ્ઞાનના જે વિકલ્પો છે એનો અંતરજલ્પ બહિર્જલ્પ છૂટી ગયો છે. હું આત્મા છું ને જ્ઞાનતે આત્મા છું, હું પૂર્ણ છું ને શુદ્ધ છું, એવો કોઈ સ્થૂળ વિકલ્પ પણ નથી રહ્યો અને સૂક્ષ્મ વિકલ્પ નથી રહ્યો. અથવા જેનું નામ વિકલ્પ આપી શકાય એવો કોઈ વિકલ્પરૂપ ભાવ નથી રહ્યો એમ લઈ લેવું, એનું નામ નિર્વિકલ્પ છે. અતિક્રાંત પણ આવડે તેને ઓળંગી ગયા છે અને સમસ્ત નય પક્ષના ગ્રહણથી દૂર થયા હોવાથી હવે કોઈ નય પક્ષનું ગ્રહણ નથી કરતા. પૂર્વ ભૂમિકામાં કરતા હતા, શુદ્ધાત્માનો પક્ષ કરતા હતા, પર્યાયની હેયપણું લાવતા હતા અને શુદ્ધાત્માનો પક્ષ કરતા હતા. ક્યાં સુધી? કે વિકલ્પ હતો ત્યાં સુધી. પૂર્વ ભૂમિકા સુધી નય પક્ષ છે, રાગ નથી. અંતરજલ્પ ને બહિર્જલ્પ રૂપ વિકલ્પ નથી, એકાકાર શુદ્ધોપયોગ માં છે. કેવી વિજ્ઞાન એમ કે છે શું બે શબ્દ ક્યાં સરખા વાપર્યા છે? નિરંતર પ્રકાશમાન સહજ વિમળ સકળ કેવળ જ્ઞાન વડે પોતે વિજ્ઞાન ધન થયા છે. કોણ? કેવળી ભગવાન. અહીંયા કે નય પક્ષના ગ્રહણથી દૂર થયા હોવાથી ને પોતે જ વિજ્ઞાન ધન થતા હોય ને સમયના પ્રતિબદ્ધ પણ આવડે, નિર્મળ નિત્ય ઉદિત ચિન્મય સમયથી પ્રતિબદ્ધ પણ આવડે, પોતે જ વિજ્ઞાન ઘન થયા હોય ને. ત્યાં વિજ્ઞાન ઘન થયા છે ને અહીંયા પણ વિજ્ઞાન ઘન થયા હોય. કેટલા તો એવા સમય દ્રષ્ટિ થયા છે કે જેને આગમનું બહુ જ્ઞાન એ વખતે ન હોય એને આવો શુદ્ધો ઉપયોગ થાય ને ત્યારે સીધું એમ કહે છે કે હવે કેવળ જ્ઞાન લેવાનો છો, હવે હમણાં કેવળ જ્ઞાન લેવાનો છો, મને જે અનુભવ થયો વિજ્ઞાન ઘન થઈને બસ હવે તો કેવળ જ્ઞાન હમણાં લઈશ. શું વાત કરે? હમણાં કેવળ જ્ઞાન લઈશ એવો ઉપયોગી પ્રગટ થાય છે, વિજ્ઞાન ઘન થઈને એ ઉપયોગ પ્રગટ થાય છે. તો એવું પણ કોઈ બોલે છે અપ્રયોજન ભૂત સૂક્ષ્મ જ્ઞાનની ભૂલ છે પણ અપ્રયોજન ભૂત ભૂલ છે. શું એવો ઉત્સાહ આવી જાય છે વિજ્ઞાન ઘન થઈને શુદ્ધ ઉપયોગમાં પ્રદેશે પ્રદેશેથી નિજ પરમાત્માનો નિજ પરમાત્મ સ્વરૂપે જ અનુભવ કરે છે અથવા કેવળ જ્ઞાન સંપન્ન એવા શુદ્ધાત્માનો કેવળ જ્ઞાન સંપન્ન સ્વરૂપે પોતાનો અનુભવ કરે છે તેને થાય છે. તો પછી જો મારું કેવળ જ્ઞાન સ્વરૂપ થતું હોય મને કેવળ જ્ઞાન થવામાં છે ને વાંધો હોય, હમણાં પ્રગટ થશે મને હવે હમણાં જ પ્રગટ થશે એમ એને થઈ આવે છે. હજી કેટલી પગથિયા ચડવા બાકી છે ભૂલી જાય છે એમ કેવું છે. એવો જોશ હોય છે શુદ્ધોપયોગમાં પુરુષાર્થનો જોર એવું હોય છે, ધૂન એવી હોય છે ભૂલી જાય. નય પક્ષના ગ્રહણથી દૂર થયા હોય ને કોઈ પણ નય પક્ષને ગ્રહતા નથી એવા તે સમ્યક દ્રષ્ટિ આત્મા ખરેખર સમસ્ત વિકલ્પોથી અતિ પર છે, પરમાત્મા છે, જ્ઞાનાત્મા છે, પ્રત્યક્ષ જ્યોતિ છે, આત્મખ્યાતિ રૂપ છે, અનુભૂતિ માત્ર સમય સાર છે. આટલા શબ્દ વાપર્યા છે. શુદ્ધો ઉપયોગમાં આવ્યા તો કે પરમાત્મા છે. જે શુદ્ધોપયોગથી પરમાત્મા થવાય છે તે શુદ્ધોપયોગ પ્રાપ્ત થતા એ વખતે કહી દીધું કે પરમાત્મા છે. રાજાને ત્યાં કુંવર જન્મો તો પ્રજા કહેવા લાગી કે અમારો રાજા જન્મ છે, હવે અમારો રાજા જન્મ. એના ગીત ગાય તો કે આ અમારો રાજા છે, અમારો ધણી છે એમ કે. શું પ્રજા કે? અમારો રાજા છે. હજી તો ગોળિયામાં એ રીતે એને પણ પરમાત્મા કહેવામાં આવે છે. આચાર્ય પુત્ર કીધું છે છઠ્ઠે સાતમી સકલુ નિખિલ વિકલ્પેભ્ય પરતરઃ પરમાત્મા જ્ઞાનાત્મા પ્રત્યક્ષ જ્યોતિ આત્મખ્યાતિ રૂપો અનુભૂતિ માત્ર સમય સારઃ. આટલા સંસ્કૃત શબ્દો છે. 1000 વર્ષ પહેલા અમૃતચંદ્રાચાર્ય લખેલા. જયચંદજી પંડિત ભાવાર્થમાં એમ કહે છે, જ્યારે સમ્યક દ્રષ્ટિ આત્મા નૈપક્ષને છોડીને વસ્તુ સ્વરૂપને કેવળ જાણે ત્યારે તે વખતે તે શુદ્ધ જ્ઞાની પણ કેવળીની માફક વિતરાગ જેવો જ હોય છે એમ જાણવું. એમ જાણવું જયચંદજી નું લખાણ છે. એ રીતે પોતાની દશાની પામરતાનો ખ્યાલ હોવા છતાં પણ આ બધી વાતો જેમ છે એમ બરાબર સમજવી જોઈએ. એટલે પ્રત્યેક સાધક પર્યાય અપેક્ષાએ પોતાની અવસ્થાનું બરાબર એને જ્ઞાન છે અને પોતાનું માપ પણ છે એ જ્ઞાનની અંદર. એ રીતે એમને સર્વજ્ઞપણ પણ ભગવાનનું જોઈને ભક્તિ આવે છે, નિજ સ્વરૂપનું શ્રદ્ધાન રાખ હોય છે અને જ્ઞાનમાં બંને વાત સાથે હોય છે.